મનની વાતના આ વિશેષ કાર્યક્રમમાં આજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શ્રીમાન બરાક ઓબામાજી આપણી સાથે છે. પાછલા કેટલાક મહિનાથી હું આપ સૌ સાથે મનની વાત કરી રહ્યો છું, પરંતુ આજે દેશના વિવિધ ખૂણાઓમાંથી ઘણા લોકોએ પ્રશ્નો પૂછ્યા છે. મોટાભાગના પ્રશ્નો રાજનીતિ સંબંધી છે, વિદેશ નીતિ સંબંધિત છે, આર્થિક નીતિ સંબંધિત છે, પરંતુ કેટલાક સવાલો એવા છે કે જે હૃદયસ્પર્શી છે. મને લાગે છે કે આજે આપણે એ પ્રશ્નોને સ્પર્શીશું તો દેશના વિવિધ ખૂણે રહેતા છેવાડાના માનવી સુધી પહોંચી શકીશું, અને એટલા માટે જ પત્રકાર જગતમાં ઉઠાવવામાં આવતા પ્રશ્નો અથવા તો મિટિંગોની ચર્ચામાં આવતા પ્રશ્નો કરતાં હૃદયથી પ્રગટેલી વાતોને વારંવાર વિચારીએ કે મમળાવીએ તો નવી ઊર્જા પ્રાપ્ત થાય છે. અને એ અર્થમાં હું સમજુ છું કે આવેલા પ્રશ્નો મારી દ્રષ્ટિએ વધારે મહત્વના છે. ઘણા લોકોને ખબર છે, ઘણા લોકોને પ્રશ્ન થશે કે બરાકનો મતલબ શું થાય છે, તો હું જરા શોધતો હતો કે બરાકનો અર્થ શું છે. તો સ્વાહિલી ભાષા કે જે આફ્રિકન દેશોમાં પ્રચલિત છે, સ્વાહિલી ભાષામાં બરાકનો મતલબ એવો થાય છે કે એક એવી વ્યક્તિ કે જેને આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે, વન હુ ઇઝ બ્લેસ્ડ. મારી સમજ પ્રમાણે બરાકને તેમના પરિવારે એ નામ આપીને ખૂબ મોટી ભેટ આપી છે. આફ્રિકન દેશો ઉબંતુના પ્રાચીન વિચારોનું અનુકરણ કરતા આવ્યા છે. આ વિચાર માનવતામાં એકાત્મતાની પ્રેરણાનો વિચાર છે. આ વિચારનો ભાવ એવો છે કે આઈ એમ બીકોઝ વી આર, એટલે કે મારું અસ્તિત્વ છે કારણ કે આપણું અસ્તિત્વ છે. મને લાગે છે કે આજે કેટલીય સદીઓ વહી ગઈ છે, સીમાઓ વચ્ચે પણ ખૂબ અંતર છે, તેમ છતાં ત્યાં પણ એ જ ભાવ છે જે ભારતમાં છે. આપણે પણ એ જ વાત કરીએ છીએ કે વસુધૈવ કુટુંબકમ. એ જ વિચારો આફ્રિકાના જંગલોમાં પણ પેદા થાય છે. તો આ કેટલો વિશાળ વારસો માનવ જાતિ પાસે છે, તે આપણને સૌને અન્યોન્ય જોડે છે. જ્યારે આપણે મહાત્મા ગાંધીની વાત કરીએ છીએ તો આપણને હેનરી થોરોની વાત યાદ આવે છે. મહાત્મા ગાંધી તેમની પાસેથી અસહકારની ભાવના શીખ્યા હતા. અને જ્યારે આપણે માર્ટિન લ્યુથર કિંગ કે ઓબામાની વાત કરીએ છીએ ત્યારે તેમના મોઢેથી મહાત્મા ગાંધી માટે આદરભાવ સાંભળવા મળે છે. આ જ બધી વાતો છે કે જે વિશ્વને જોડે છે. આજે બરાક ઓબામા આપણી સાથે છે. હું તેમને વિનંતી કરીશ કે તેઓ આપણને કંઈક કહે. ત્યાર પછી મને જે પ્રશ્નો મળ્યા છે તેના જવાબ હું આપીશ, અને બરાકને માટે જે પ્રશ્નો આવ્યા છે તેના જવાબ બરાક આપશે. તો આ સાથે હું રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને વિનંતી કરીશ કે તેઓ આપણને થોડાક શબ્દો કહે.
નમસ્તે. સૌપ્રથમ તો વડાપ્રધાન શ્રી મોદીનો હું આભાર માનું છું, જેમણે મને તથા મારી પત્ની મિશેલને અભૂતપૂર્વ સત્કાર સાથે આદર આપ્યો છે અને ભારતના દેશના લોકો સાથે સીધી વાત કરવાનો મને અવસર આપ્યો છે. ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે મને અહીં બોલાવ્યો એ કોઈ અમેરિકન રાષ્ટ્રપ્રમુખને પહેલી જ વાર મળેલું સન્માન બન્યું છે. અહીં મારે આપને એ પણ જણાવવું છે કે ભારતના વડાપ્રધાન તેમજ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે સાથે મળીને ભારતવાસીઓને રેડિયો દ્વારા સંબોધન કર્યું હોય એવો આ પહેલો જ બનાવ છે. આમ બહુ ટૂંકા ગાળામાં આપણે એક નવો જ ઇતિહાસ રચી રહ્યા છીએ. હવે આખા ભારત દેશમાં રેડિયો સમક્ષ બેસીને અમારી મનની વાત સાંભળી રહેલા લોકોને મારે થોડી વાત કરવી છે. તમને આમ સીધું જ સંબોધન કરવાનું મને ખૂબ રોમાંચક લાગે છે. બંને દેશોના વડાઓની વાતચીતમાં અમે સતત એ વાતનો એકરાર કરતા રહ્યા છીએ કે ભારત અને અમેરિકા વચ્ચે ઘણી બધી બાબતોમાં સમાનતા છે, એટલે આ બંને દેશો કુદરતી રીતે જ એકબીજાના દોસ્ત છે. ભારત અને અમેરિકા બંને દેશોની લોકશાહી પરંપરા મહાન છે. આર્થિક ક્ષેત્રે પણ બંને દેશો નવા પ્રયોગો કરી રહ્યા છે. દેશના પ્રત્યેક નાગરિકના સશક્તિકરણ માટે બંને દેશો કૃતનિશ્ચયી છે. અમેરિકામાં આવીને વસેલા ભારતીય મૂળના લોકોએ વિદેશમાં આવીને પોતાની ભારતીય સંસ્કૃતિ તથા પરંપરાઓ જાળવી રાખી છે, એ રીતે પણ આ બંને દેશોની મૈત્રી પ્રગાઢ બની છે. ભારત અને અમેરિકાની દોસ્તીનો સંબંધ વધુ મજબૂત બને એ માટે સતત સમર્પિત રહેલા વડાપ્રધાન શ્રી મોદીનો હું પ્રશંસક છું. દેશવાસીઓની ગરીબી દૂર કરવા, મહિલાઓને સશક્ત બનાવવા, ગામે ગામ વીજળી પહોંચાડવા, આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા અને શિક્ષણ સુધારણા માટે વડાપ્રધાન શ્રી મોદી જે રીતે આગ્રહી બન્યા છે એ જોઈને અમેરિકાની પ્રજા ભારે ઉત્સાહમાં આવી ગઈ છે. અમે અમેરિકાની સમસ્ત પ્રજા એમના આ કાર્યમાં સહભાગી બનવા માંગીએ છીએ. મોદીની જેમ હું પણ અમારા દેશમાં યુવાનોને ઉત્તમ ગુણવત્તાવાળું શિક્ષણ મળી રહે, સામાન્ય માણસને એની મહેનતનું ઉત્તમ વળતર મળી રહે, શ્રમિકોને સારી રોજગારી મળે, એમને ધંધા રોજગાર માટે પૂરતું વળતર મળે તથા તેમના આરોગ્યની સંભાળ લેવાય એવું તંત્ર ગોઠવવા હું સતત પ્રયત્નશીલ છું. હું જે મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યો છું લગભગ એ જ બાબતોને વડાપ્રધાન શ્રી મોદીએ મહત્વની માની છે અને દેશવાસીઓના ઉત્કર્ષ માટેની આ કાર્ય યોજનાઓમાં બંને દેશ વચ્ચે ઘણી સમાનતા છે. ગાંધીજીએ આપણને જે સિદ્ધાંતો આપ્યા છે એને જ આપણે વળગી રહેવું પડશે એમ હું દ્રઢપણે માનું છું. બાપુએ મનુષ્યમાં ઈશ્વરના દર્શન કરવાની વાત કહેલી, એટલે મનુષ્યની સેવા જ પ્રભુભક્તિ છે. ભારત અને અમેરિકા બંને દેશો ગાંધીજીના સિદ્ધાંતોને વરેલા છે અને આ જ કારણે હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા સંકલ્પબદ્ધ છું. હું માનું છું કે ભારત અને અમેરિકા ગાંધીજીના આ મૂલ્યો પર આધારિત પથ પર ચાલવા સહિયારા પ્રયાસ કરે તો વિશ્વની પ્રજાનું જીવનધોરણ સુધરશે, એમની ઉન્નતિ થશે અને ઉન્નત ભવિષ્ય માટે સમગ્ર દુનિયામાં શાંતિની સ્થાપના થશે. મને આજે આપની સાથે આ કાર્યક્રમમાં જોડ્યો એ બદલ હું ફરીવાર વડાપ્રધાન શ્રી મોદીનો આભાર માનું છું.
બરાક, પ્રથમ સવાલ મુંબઈથી આવ્યો છે જે રાજે પૂછ્યો છે. તેમનો સવાલ છે કે આપની પુત્રીઓ માટે આપને જે સ્નેહ છે તેનાથી આખું વિશ્વ અવગત છે. ભારત અંગેના આપના પોતાના અનુભવોને આપ આપની દીકરીઓને કેવી રીતે વર્ણવશો? શું તમે તેમના માટે કોઈ ખાસ ખરીદી કરવાની યોજના બનાવી રહ્યા છો?
સૌપ્રથમ તો મારે કહેવું જોઈએ કે મારી બંને દીકરીઓ ભારત મારી સાથે આવવા ખૂબ ઉત્સુક હતી. એ બંને ભારતથી ખૂબ પ્રભાવિત થયેલી છે. કમનસીબે એમની સ્કૂલ ચાલુ છે અને એ ભણવાનું છોડવા તૈયાર નથી, એટલે ઘણીવાર એ મારી સાથે નથી આવી શકતા. મારી મોટી દીકરી માલિયાની તો હજુ હમણાં જ પરીક્ષા પૂરી થઈ. ભારતની સંસ્કૃતિ અને ભારતના ઇતિહાસનો એ બંનેએ બારીકાઈથી અભ્યાસ કર્યો છે અને સ્વતંત્રતા આંદોલન, એમાં ખાસ કરીને મહાત્મા ગાંધીએ ભજવેલા ભાગથી તેઓ ખૂબ પ્રભાવિત થયેલી છે. આઝાદ થવા માટે અહીં જે અહિંસક આંદોલનો થયા એવા જ આંદોલનો અમારા દેશમાં નાગરિક અધિકારો મેળવવા માટે થયેલા. હું અમેરિકા પાછો જઈને મારી દીકરીઓને કહેવાનો છું કે તમે જેવો મહાન માનો છો એવો જ મહાન દેશ ભારત છે. મને પૂરી ખાતરી છે કે હવે ફરીવાર હું ભારતના પ્રવાસે આવીશ ત્યારે મારી બંને દીકરીઓ મારી સાથે ભારત આવવાની જીદ જરૂર કરશે. શક્ય છે કે હું રાષ્ટ્રપતિ પદ પર રહું ત્યાં સુધીમાં કદાચ હું ભારતના પ્રવાસે ફરીવાર નહીં આવી શકું, પણ એ પછી તો હું જરૂર આવવાનો છું. અત્યારે તો એમના બેયના માટે હું અહીંથી ખરીદી કરવાનો છું. હું જાતે દુકાને દુકાને નહીં ફરી શકું, પણ મેં મારા સાથીઓને આ કામ સોંપ્યું છે અને શું ખરીદવાનું છે એ બે દીકરીઓ માટે એ અંગે મારે મિશેલનો અભિપ્રાય લેવો પડશે, કેમ કે માં જાણે છે દીકરીઓને શું ગમશે.
બરાકે કહ્યું કે તેઓ તેમની પુત્રીઓને લઈને આવશે. મારું આપને નિમંત્રણ છે, આપ રાષ્ટ્રપ્રમુખ હો ત્યારે પણ આવો અને આપ રાષ્ટ્રપ્રમુખ ના હો ત્યારે પણ આવજો. ભારત આપનું તથા આપની દીકરીઓનું સ્વાગત કરવા ઉત્સુક છે. આ સવાલ પુણેથી સાનિકા દિવાનજીએ મને પૂછ્યો છે. મહારાષ્ટ્ર પુણેથી એમણે મને પૂછ્યું છે કે આપે જે બેટી બચાવો બેટી પઢાઓ મિશન શરૂ કર્યું છે તેમાં પણ આપે અમેરિકાના પ્રેસિડેન્ટ ઓબામાની મદદ માગી છે કે શું? સાનિકા, આપે ખૂબ સરસ સવાલ પૂછ્યો છે. ભારતમાં સેક્સ રેશિયો ખૂબ જ ચિંતાનો વિષય છે. 1000 છોકરાઓની સામે છોકરીઓની સંખ્યા ઓછી છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણે છોકરા અને છોકરીને ભેદભાવની દ્રષ્ટિથી જોઈએ છીએ. પ્રેસિડેન્ટ ઓબામા પાસેથી હું મદદ માગું કે નહીં, પરંતુ તેમનું પોતાનું જીવન જ પ્રેરણાદાયક જીવન છે. જે પ્રકારે તેઓ પોતાની બે દીકરીઓનું લાલન પાલન કરી રહ્યા છે, જે પ્રકારે તેઓ પોતાની બંને દીકરીઓ માટે ગર્વ લઈ રહ્યા છે, એ જ પ્રકારે આપણા દેશમાં પણ ઘણી જગ્યાએ ઘણા લોકોને મળવાનું થાય છે કે જેમના પરિવારમાં તેમને કોઈ દીકરો હોતો નથી, પરંતુ માત્ર દીકરીઓ જ હોય છે. એ લોકો પણ એટલા જ ગૌરવથી પોતાની દીકરીઓને ઉછેરે છે અને એટલું સન્માન આપે છે કે જે પોતે જ એક પ્રેરણારૂપ છે. હું સમજું છું કે આ પ્રેરણા જ આપણી શક્તિ છે. અને આપે સવાલ પૂછ્યો છે કે તો હું આપને કહીશ કે બેટી બચાવવી અને બેટીને ભણાવવી એ આપણું સામાજિક કર્તવ્ય છે, સાંસ્કૃતિક કર્તવ્ય છે, માનવીય જવાબદારી છે જેને આપણે નિભાવવી જોઈએ. બરાક, આપના માટે બીજો પ્રશ્ન છે જે ગુજરાતથી ડૉક્ટર કમલેશ ઉપાધ્યાયે ઈમેઇલથી પૂછ્યો છે. તેઓ ગુજરાતના અમદાવાદ શહેરના એક ડૉક્ટર છે. તેમણે પૂછ્યું છે કે આપના પત્ની સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્યની આધુનિક સમસ્યાઓ સાથે લડાઈ લડવા માટે વ્યાપક પ્રમાણમાં સામાજિક કાર્ય કરી રહ્યા છે. ભારતમાં પણ આ સમસ્યા ખૂબ જ ઝડપથી વકરી રહી છે. હાલ તો આપ રાષ્ટ્રપ્રમુખ છો, પરંતુ જ્યારે આપ રાષ્ટ્રપ્રમુખ નહીં હોવ ત્યારે આપના પત્ની સાથે જે રીતે બિલ ગેટ્સ અને મિલિન્ડા ગેટ્સ ભારતમાં સ્વચ્છતા માટે કાર્ય કરી રહ્યા છે, શું આપ પણ ડાયાબિટીસ અને સ્થૂળતા માટે એ જ રીતે કામ કરશો ખરા?
સ્થૂળતા અને અન્ય બીમારીઓના ઇલાજ અંગે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ અહીં ભારતમાં જે કામગીરી બજાવી રહી છે એમની સાથે જોડાવવા અમે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. આવી બાબતોમાં મારી પત્ની મિશેલે જે જહેમત આદરી છે એનો મને ગર્વ છે. યુવાન વયે જ શરીરમાં ચરબી ભરાવવાથી શરીર જાડું અદોદળું બને છે. એ સમસ્યા મને લાગે છે કે આખી દુનિયામાં પ્રસરેલી છે. અકુદરતી રીતે રાંધેલા ખોરાકનો વપરાશ વધવાને કારણે આ બીમારી વ્યાપક બની છે. બીજું કારણ મને એ પણ લાગે છે કે બાળકો વધુ આળસુ બન્યા છે. નાનપણથી જ જાડાપણાની શરૂઆત થઈ જાય છે, પછી એમાંથી બચવાનું વધુ મુશ્કેલ બની જાય છે. સ્થૂળતા સાથે બીજા રોગો પણ આવે છે અને એટલે જ અમે ભારતના આ પ્રયાસોમાં પૂરો સહકાર આપવા તત્પર છીએ. સ્થૂળતાની સાથોસાથ બીજા રોગોના ઇલાજ માટે પણ આપણે આંતરરાષ્ટ્રીય ધોરણે સહભાગી બનવાની જરૂર છે. ઇબોલા જેવા રોગ ઉદ્ભવે અને જનસમુદાયમાં એનો ફેલાવો થાય એનાથી પેદા થતા આરોગ્યના પ્રશ્નો અંગે મેં ખુલ્લા દિલે ચર્ચા કરી છે. ઇબોલા પોલિયો જેવા રોગ શરૂ થતાં જ પકડાઈ જાય, પછી એનો ફેલાવો રોકવા માટેના ચાંપતા ઉપાયો યોજવામાં આવે, ઉપચાર માટેની દવાઓ તત્કાળ પૂરી પાડવામાં આવે તો એની વ્યાપકતા અંકુશમાં લઈ શકાય છે. હું માનું છું કે ભારત દેશમાં લોકોના સ્વાસ્થ્ય માટે શ્રી મોદી પૂરતા ઉપાય કરી રહ્યા છે. જાહેર આરોગ્યની મહત્વની કામગીરી ભારતમાં જે રીતે થઈ રહી છે એ જોઈને દુનિયાના બીજા દેશોને પણ શીખવાનું મળે છે. બાળક બીમાર પડે છે તો એને શારીરિક નુકસાન તો થાય જ છે, સાથે સાથે એ શાળાએ નથી જઈ શકતું એટલે એનું ભણવાનું પણ બગડે છે. પ્રજામાં બીમારી વ્યાપક રૂપે ફેલાય તો એની માઠી અસર દેશના અર્થતંત્ર ઉપર પણ પડે છે અને એટલે જ આપણે આ દિશામાં સહિયારા પ્રયાસથી ઘણું બધું કરવાનું રહે છે. હું રાષ્ટ્રપ્રમુખ પદ પર હોઈશ ત્યાં સુધી અને એ પછી પણ આ કામમાં મારાથી બનતા બધા જ પ્રયાસો કરતો રહીશ.
મને એક સવાલ શ્રીમાન અર્જુને પૂછ્યો છે. તેમનો સવાલ ખૂબ જ રસપ્રદ છે. તેમણે મને પૂછ્યું છે કે વ્હાઇટ હાઉસની એક પર્યટક તરીકે મેં આપની એક જૂની તસવીર જોઈ છે. જ્યારે તમે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા ગયા હતા ત્યારે એવી કઈ વાત તમારા હૃદયને સ્પર્શી ગઈ હતી? એ વાત સાચી છે કે જ્યારે હું પ્રથમ વખત અમેરિકા ગયો હતો ત્યારે વ્હાઇટ હાઉસમાં જવાનું મારા નસીબમાં ન હતું. તો વ્હાઇટ હાઉસથી દૂર એક મોટી લોખંડની જાળી લાગેલી છે, ત્યાં એ જાળી પાસે ઊભા રહીને મેં એક તસવીર લેવડાવેલી. પાછળ વ્હાઇટ હાઉસ દેખાતું હતું. હવે હું પ્રધાનમંત્રી બની ગયો તો એ તસવીર લોકપ્રિય થઈ ગઈ છે, પરંતુ એ સમયે મને કલ્પના પણ ન હતી કે ક્યારેક જીવનમાં મને પણ વ્હાઇટ હાઉસમાં જવાનો મોકો મળશે. પરંતુ જ્યારે હું વ્હાઇટ હાઉસમાં ગયો ત્યારે એક વાત મારા હૃદયને સ્પર્શી ગઈ હતી. મારા અનુભવને હું ક્યારેય ભૂલી નહીં શકું. બરાકે મને એક પુસ્તક આપ્યું હતું. તેઓ ખૂબ મહેનત કરીને એ પુસ્તક શોધી લાવ્યા હતા. એ પુસ્તક 1894માં પ્રસિદ્ધ થયું હતું. સ્વામી વિવેકાનંદ, કે જેઓ મારા જીવનની પ્રેરણામૂર્તિ છે, તેઓ શિકાગો ગયા હતા. વર્લ્ડ રિલિજિયન કોન્ફરન્સમાં તેઓ ગયા હતા. એ કોન્ફરન્સમાં જે ભાષણો થયા હતા તેનો નિચોડ એ પુસ્તકમાં હતો. તેઓ ખાસ શોધીને મારા માટે એ પુસ્તક લાવ્યા હતા. મતલબ કે એ ઘટના મારા માટે હૃદયસ્પર્શી હતી. એટલું જ નહીં, એ પુસ્તકમાં શું લખ્યું છે તેના પાનાઓ ખોલી ખોલીને તેમાં શું શું લખ્યું છે એ બધું જ મને બતાવ્યું, જેનો મતલબ એ હતો કે તેઓ આખું પુસ્તક જોઈ ગયા હતા. મને તેમણે એટલા ગર્વથી કહ્યું કે હું એ શિકાગોથી આવું છું કે જ્યાં સ્વામી વિવેકાનંદ આવ્યા હતા. આ વાતો મારા હૃદયને સ્પર્શી ગઈ હતી. આ બધી વાતોને હું મારી જીવનભરની સંપત્તિ માનું છું. ક્યારેક વ્હાઇટ હાઉસની બહાર દૂર ઊભા રહીને તસવીર લેવાનું, તો ક્યારેક વ્હાઇટ હાઉસમાં જઈને જેમના પ્રત્યે મારી શ્રદ્ધા છે તેમના જીવનનું પુસ્તક પ્રાપ્ત કરવું. આપ કલ્પના કરી શકો છો કે આ ઘટનાઓ કેવી હૃદયસ્પર્શી હશે. બરાક, આ પછીનો પ્રશ્ન આપના માટે છે, જે લુધિયાણાથી હિમાનીએ પૂછ્યો છે. તો હિમાનીનો પ્રશ્ન છે કે અત્યારે તમે બંને જે પદ પર છો ત્યાં પહોંચાશે એવું કોઈ સપનું તમે જોયેલું ખરું?
બહુ રસપ્રદ વાત કરી હમણાં મોદીજી તમે. વ્હાઇટ હાઉસના લોખંડી દરવાજાની બહાર તમે ઊભા હતા અને પહેલી જ વાર તમે વ્હાઇટ હાઉસ જોવા આવેલા. મારે પણ એવું જ બનેલું. હું પણ પહેલી વાર જ્યારે વ્હાઇટ હાઉસ જોવા ગયેલો ત્યારે એ જ લોખંડી દરવાજે ઊભો રહી ગયેલો. એ વેળાએ મને સપને પણ ખ્યાલ નહોતો કે મારે ફરી કોઈ વાર આ ભવ્ય ઇમારત જોવાની થશે અથવા તો એમાં મારે રહેવાનું થશે. તમે બધા જાણો છો કે શ્રી મોદીને અને મને, અમને બંનેને એક અભૂતપૂર્વ તક મળી છે, જેની શરૂઆત સાવ સામાન્ય જીવનથી થઈ હતી. ભારતમાં એક ચા વેચનાર સામાન્ય માણસ અને અમેરિકામાં એકલ માતાનું સંતાન એવો હું, આ બંને ભારતના અને અમેરિકાના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા એ અનોખી ઘટના આ બે દેશમાં બની છે. ભારતમાં અને અમેરિકામાં સાવ સામાન્ય માનવી પણ નિષ્ઠાને પરિણામે કેટલી ઊંચાઈ મેળવી શકે છે એ આખી દુનિયાને બતાવ્યું છે. આપણી આસપાસ કરોડો બાળકો પોતાની ક્ષમતા સાથે ઉછરી રહ્યા છે. બધાને યોગ્ય શિક્ષણ કે યોગ્ય તક મળતા નથી. એમને કામ કરવાની ધગશ છે, તેમ છતાં તેઓ કેમ સફળ થઈ શકતા નથી એના કારણો આપણે તપાસવાના છે. અમારું અને અમારી સરકારોનું મુખ્ય કામ એ છે કે સૌનો વિકાસ થાય એવું વ્યવસ્થા તંત્ર ગોઠવવું. એટલે જ અમે શાળાઓ અને ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓને વધુ સજ્જ બનાવવા ઉપર ધ્યાન આપી રહ્યા છીએ. અમેરિકાના તમામ બાળકોનું આરોગ્ય સચવાય, એમને જરૂરી શિક્ષણ મળી રહે અને એમનું ઉજ્જવળ ભવિષ્ય બને એ માટે અમે ચુસ્ત વ્યવસ્થા ગોઠવી છે. બાળક કોઈપણ જાતિ, ધર્મ, આર્થિક સ્તર કે છોકરા છોકરીના ભેદભાવ વિના આ સુવિધાઓનો લાભ લઈ શકે એ અમારે માટે મહત્વનું છે. એ તો સ્પષ્ટ છે કે આ બાળકોમાંથી જ ભવિષ્યમાં કોઈ અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બનવાનો છે. વિકાસની સમાન તક સૌને મળવી જોઈએ. આપણને ખબર નથી હોતી ક્યારે શું બનશે, પણ જો બાળકોને તક મળી જાય તો એના આશ્ચર્યજનક પરિણામો મળતા હોય છે.
આભાર બરાક. આજ સવાલ હિમાનીએ મને પણ પૂછ્યો છે કે શું આપે ક્યારે કલ્પના કરી હતી કે તમે આ પદ પર ક્યારે પહોંચશો. જી નહીં, ક્યારે કલ્પના નહોતી કરી, કારણ કે જે રીતે બરાગે જણાવ્યું તે રીતે હું તો એક ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવું છું. પરંતુ ઘણા લાંબા સમયથી હું સૌને કહેતો આવ્યો છું કે કંઈ પણ બનવા માટેના સપના ક્યારે ન જુઓ, સપના જોવા જ હોય તો કંઈ કરવા માટે ન જુઓ. જ્યારે કંઈ કરીએ છીએ ત્યારે સંતોષ તો પ્રાપ્ત થાય જ છે, પણ સાથે સાથે કંઈક નવું કરવાની પ્રેરણા પણ મળે છે. જે લોકો માત્ર કંઈક બનવાના સપના જુએ છે અને પછી જ્યારે તેઓ કંઈ બની શકતા નથી ત્યારે નિરાશા સિવાય કાંઈ હાથમાં આવતું નથી. એટલે જ મેં જીવનમાં ક્યારે કંઈ બનવા માટેના સપના જોયા નથી. આજે પણ દિમાગમાં કંઈક બનવાના સપના નથી, હા કંઈક કરવા માટેના સપના જરૂર છે. અને ભારત માતાની સેવા કરવી, 125 કરોડ દેશવાસીઓની સેવા કરવી, એનાથી મોટું સપનું શું હોઈ શકે. એ જ તો કરવું છે. હું હિમાનીનો ખૂબ જ આભારી છું. આ પછીનો પ્રશ્ન બરાક માટે છે, જે ઓમપ્રકાશે પૂછ્યો છે. ઓમપ્રકાશ જેએનયુમાં સંસ્કૃત ભણે છે. તેઓ રાજસ્થાનના ઝુંઝુનના છે. ઓમપ્રકાશ સ્પેશિયલ સેન્ટર ફોર સંસ્કૃત સ્ટડીઝ જેએનયુના કન્વીનર છે.
બહુ મજાનો આ પ્રશ્ન છે. ઓમપ્રકાશજી જણાવે છે કે નવી પેઢીનું બાળક એક વૈશ્વિક નાગરિક છે. એને કોઈ સમય કે રાષ્ટ્રની સરહદોના બંધન નથી. આવી નૂતન પરિસ્થિતિમાં દેશ નેતાઓ કે રાષ્ટ્રની સરકારોનું વર્તન આ બાળક પ્રત્યે કેવું હોવું જોઈએ? મને લાગે છે કે આ બહુ જ મહત્વનો સવાલ છે. હું નવી પેઢીના બાળકોને જોઉં છું ત્યારે મને ખૂબ જ નવાઈ લાગે છે. આ છોકરાઓ જે રીતે દુનિયાના સંપર્કમાં રહે છે એવી મેં કે મોદીજીએ તો કલ્પના પણ નહીં કરી હોય. આખી દુનિયા એમની આંગળીઓના ટેરવે છે. દુનિયાના કોઈપણ ખૂણેથી તેઓ પોતાના મોબાઈલ પર પટપટ કરતા જાત જાતની માહિતી મેળવી લે છે. એટલે દેશના નેતાઓ કે એમની સરકારો ચીલાચાલુ ઢબે એમના ઉપર શાસન કરી શકે એમ જ નથી. નેતાઓએ કે સરકારોએ બધી વિગતો, ભાવિ કાર્યક્રમો પારદર્શક રીતે પ્રજા સમક્ષ મૂકવા પડશે. દેશવાસીઓ પોતાના દેશને કઈ દિશામાં લઈ જવા ઈચ્છે છે એ એમની પાસેથી શાસકોએ જાણવું પડશે. ભારત અને અમેરિકા બંને દેશો માટે સારી વાત એ છે કે બંને દેશોનો સમાજ ખુલ્લી વિચારસરણી ધરાવે છે. દેશના સૌ લોકોને માહિતી હશે અને સરકારો દ્વારા લોકશાહી ઢબે કાર્યક્રમોનો અમલ થતો હશે તો જ સમાજનો સર્વાંગી વિકાસ થશે. નવા વિચારોનું આદાન પ્રદાન એ સતત ચાલતી પ્રક્રિયા છે. નવી ટેકનોલોજી વિચાર કે આદર્શોને અપનાવવામાં ખૂબ અસરકારક ભૂમિકા ભજવે છે. ભારત અને અમેરિકામાં પ્રજા અને શાસકો વચ્ચે જે રીતે મુક્ત વિચારોની આપ લે થાય છે એ જોતા મને લાગે છે કે દુનિયાના બીજા બંધિયાર વિચારસરણીવાળા દેશો કરતાં અહીંની પ્રજાને સુખી અને સમૃદ્ધ જીવન જીવવાની તકો વધુ સારી રીતે મળી રહે છે. અત્યારના યુગમાં કશું છુપાવી શકાતું નથી, એટલે રાષ્ટ્ર વિકાસમાં આમ નાગરિકોની ભાગીદારી ખૂબ જરૂરી બને છે. સત્ય છેવટે તો પ્રગટ થાય જ છે, એટલે આરંભથી જ સરકાર પ્રજા વચ્ચે પારદર્શક ચર્ચા થવી જરૂરી બને છે. સમસ્ત દેશવાસીઓને દેશના ભલા માટે સાથે લેવાની આવશ્યકતા રહે છે.
ઓમપ્રકાશની ઈચ્છા છે કે જે પ્રશ્ન બરાકને પૂછાયો છે તે વિષયમાં હું પણ કંઈક કહું. બરાકે ખૂબ જ સરસ અને ઉત્સાહજનક જવાબ આપ્યો. હું એટલું જ કહીશ કે એક સમયે ખાસ કરીને કમ્યુનિસ્ટ વિચારધારાથી પ્રેરિત થયેલ જે લોકો હતા તે લોકો હંમેશા કહેતા કે વર્કર્સ ઓફ ધ વર્લ્ડ યુનાઇટ, એટલે કે દુનિયાના મજદૂરો એક થઈ જાઓ. એ નારો દશકાઓ સુધી ચાલતો રહ્યો. આજે વિશ્વના યુવાનોની જે સમજ શક્તિ છે, વિચાર શક્તિ છે, તેને જોતા હું તેમને એક જ સંદેશો આપીશ કે યુથ ઓફ ધ વર્લ્ડ યુનાઇટ, એટલે કે વિશ્વના યુવાનો એક થઈ જાઓ. યુવાનો દુનિયાને એક બનાવો. હું સમજુ છું કે તેમનામાં એ તાકાત છે અને તેઓ એવું કરી શકે તેમ છે. પછીનો પ્રશ્ન મુંબઈથી સીએ પિકાશુ મુથાનો છે. તેમણે મને પ્રશ્ન પૂછ્યો છે. તેઓ પૂછે છે કે આપ કયા અમેરિકન નેતાથી પ્રોત્સાહિત છો? આમ તો જ્યારે નાનો હતો ત્યારે હિન્દુસ્તાનના અખબારોમાં કેનેડીનો ફોટો જોતો હતો, પરંતુ આપનો પ્રશ્ન છે કે કોનાથી પ્રોત્સાહિત થયા. નાનપણમાં મને વાંચવાનો શોખ હતો અને મને બેન્જામિન ફ્રેન્કલિનનું જીવનચરિત્ર વાંચવાનો મોકો મળ્યો હતો. તેઓ 17મી સદીમાં થઈ ગયા. તેઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ન હતા, પરંતુ તેમનું જીવનચરિત્ર પ્રેરક છે. એક વ્યક્તિ પોતાનું જીવન બદલવા માટે સમજપૂર્વક કેવા પ્રયાસો કરે છે તેની વાત છે. ઊંઘ વધારે આવતી હોય તો ઊંઘ ઓછી કરવા માટે શું કરવું જોઈએ? વધુ ખાવાનું મન થતું હોય તો મન પર કાબુ રાખવા માટે શું કરવું જોઈએ? કામ કરતા કરતા સાથીદારો નારાજ થતા હોય, તેમને લાગતું હોય કે જુઓ આ કંઈ કરતા જ નથી, મળતા જ નથી, તો આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવવું? આવા નાના વિષયોને તેમણે પોતાની બાયોગ્રાફીમાં લખ્યા છે. અને હું તો બધાને કહું છું કે આપણે બધાએ બેન્જામિન ફ્રેન્કલિનના જીવનચરિત્રને વાંચવું જોઈએ. આજે પણ મને તેઓ પ્રેરણા આપે છે. અને બેન્જામિન ફ્રેન્કલિન એક બહુમુખી પ્રતિભા હતા. તેઓ રાજનીતિજ્ઞ હતા, રાજનીતિક વિચારક હતા, સામાજિક કાર્યકર્તા હતા. તેઓ કૂટનીતિજ્ઞ હતા અને ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા હતા. તેમનો અભ્યાસ પણ પૂર્ણ ના થઈ શક્યો, પરંતુ અમેરિકાના જીવન પર આજે પણ તેમનો પ્રભાવ જોવા મળે છે. મને તેમનું જીવન ખરેખર પ્રેરક લાગ્યું છે. અને હું આપને કહીશ કે આપ પણ જો તેમના જીવનચરિત્રને વાંચશો તો આપને પણ આપના જીવનને બદલવા માટેનો રસ્તો મળી આવશે. ખૂબ નાની નાની વાતોનો તેમણે સહારો લીધો છે, તો મને વિશ્વાસ છે કે મને જે રીતે પ્રેરણા મળી છે તે જ રીતે તમને પણ મળશે. મોનિકા ભાટિયાએ બરાકને પ્રશ્ન પૂછ્યો છે. મોનિકા ભાટિયાનો પ્રશ્ન છે કે દુનિયાની બે મોટી આર્થિક તાકાત અમેરિકા અને ભારતના વડા તરીકે જો તમારો કોઈ દિવસ બહુ ખરાબ જાય તો એને હસ્તે મોઢે સ્વીકારી લેવાની પ્રેરણા તમને બંનેને ક્યાંથી મળે છે?
મોનિકાજીનો પ્રશ્ન બહુ મજેદાર છે. હું ક્યારેક એમ કહેતો હોઉં છું કે બીજા કોઈની પાસે જેનો જવાબ ન હોય એવા પ્રશ્નો જ મારી પાસે આવે છે. સવાલ જો ખરેખર સરળ હોત તો બીજા કોઈએ તેનો જવાબ જરૂર આપી દીધો હોત. આવું થાય ત્યારે આખો દિવસ એ સમસ્યાના ઉકેલ માટે હું હેરાન પરેશાન થઈ જાઉં છું. આવું વિદેશ નીતિની બાબતમાં બને છે, દેશની આંતરિક બાબતોમાંય આવું થાય છે. મારી સાથે મોદીજી પણ કદાચ સહમત થશે કે જ્યારે કોઈ આપણને એમ કહે કે તમે મારી જિંદગીમાં એક નવી જ દિશા બતાવી, ત્યારે આપણને ખરેખર ખૂબ આનંદ થાય છે. અમેરિકી સંસદમાં હેલ્થકેર કાયદો પસાર કરાવ્યો ત્યારે મને ઘણા લોકોએ કહેલું કે મારા બાળકનો આરોગ્ય વીમો નહોતો, છતાં તમે એની જિંદગી બચાવી. ડોક્ટરે એની શારીરિક તપાસ કરી, તબીબી પરીક્ષણમાં એનું ટ્યુમર આરંભકાળમાં જ પકડાયું અને સમયસરની સારવારથી એની જિંદગી સુધરી ગઈ. કોઈ આવીને એમ પણ કહી જાય છે કે ઓબામાજી, તમે આર્થિક મંદીના સમયમાં અમારું ઘર બચાવવામાં ઘણી મદદ કરી. એક વિદ્યાર્થીએ એવું પણ કહ્યું કે મારી પાસે કોલેજનો અભ્યાસ કરવાના પૈસા નહોતા, પરંતુ તમારી નવી શિક્ષણ સુધારણાથી હું યુનિવર્સિટીમાં જોડાઈ શક્યો. લોકો ઘણીવાર આપણે 4-5 વર્ષ પહેલાં અમલમાં મૂકેલી નીતિઓને વખાણે છે. હવે એ બધું કંઈ તમને અત્યારે યાદ પણ ન હોય, અથવા વર્તમાનમાં તમે એ નીતિઓ વિશે કંઈ વિચારતા પણ ન હો. એટલે હું એવું સમજુ છું કે માત્ર પદ પર ટકી રહેવા માટે કે સત્તા ટકાવી રાખવા માટે તમે કંઈક કરો, એના કરતાં લોકોના ઉત્કર્ષ માટે નાના નાના કામ તમે કરો તો એને લોકો હંમેશા માટે યાદ રાખે છે. આ જ તો સારા શાસકની ફરજ છે. બીજાને મદદ કરવાથી, સુખી કરવાથી આપણને અનેરો આનંદ આવે છે. મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરતા કરતા દેશની પ્રજાને વધુ રાહત આપવાની, એમના ભલા માટેનું કંઈક કરી છૂટવાનું મને હંમેશા ગમ્યું છે. આ કામગીરીમાં મારો કોઈક દિવસ ખરાબ પણ જાય છે, પણ આવા માઠા અનુભવો બધું ખંખેરી નાખીને નવેસરથી પ્રજાહિતના કાર્યો કરવાનું પ્રેરક બળ બનતા હોય છે.
બરાકે ખરેખર પોતાના મનની વાત કરી છે. અમે ભલે કોઈક પદ પર છીએ, પરંતુ અમે પણ મનુષ્ય છીએ. આવી નાની નાની બાબતો અમને પ્રેરણા આપે છે. મારું મન થાય છે કે મારા જીવનની એક વાત હું આપને કહું. હું જીવનમાં ઘણા વર્ષો સુધી પરિવ્રાજક રહ્યો હતો. લોકોના ઘેર જઈને હું ભોજન કરતો. એક પરિવાર મને વારંવાર ભોજન માટે આવવા આગ્રહ કરતો હતો, પરંતુ હું જતો ન હતો. એ પરિવાર ખૂબ જ ગરીબ પરિવાર હતો, એટલા માટે હું તેમના ઘેર ભોજન માટે જતો ન હતો. મને લાગતું હતું કે તેમના પર ભારરૂપ બની જઈશ, પરંતુ તેમના પ્રેમ અને આગ્રહને વશ થઈને અંતે હું ઝૂકી ગયો અને હું તેમના ઘેર ભોજન માટે ગયો. જ્યારે ભોજન કરવા બેઠા ત્યારે એક નાની ઝૂંપડી જેવી જગા હતી. તેમણે મને બાજરાની રોટલી અને દૂધ પીરસ્યા. તેમનું એક નાનું બાળક એ દૂધ તરફ જોઈ રહ્યું હતું. એવું લાગતું હતું કે એ બાળકે ક્યારેય દૂધ નહીં જોયું હોય. મેં તરત એ દૂધનો કટોરો પેલા બાળકને આપી દીધો. એ બાળક થોડી પળોમાં જ તે દૂધને પી ગયું. તેના ઘરના લોકો તેનાથી ખૂબ જ નારાજ થઈ ગયા હતા કે તેણે દૂધ શા માટે પીધું. મને લાગ્યું હતું કે એ બાળકે પોતાની માતાના દૂધ સિવાય કદાચ દૂધ જ પીધું ન હતું, અને મને સારું ખવડાવવાની ઈચ્છાથી તેઓ દૂધ લઈ આવ્યા હતા. એ ઘટનાએ મને એવી પ્રેરણા આપી હતી કે એક ઝૂંપડીમાં રહેતો પરિવાર મારી કેટલી ચિંતા કરે છે, તો મારે મારું જીવન લોકસેવામાં લોકો માટે જ ખપાવી દેવું જોઈએ. તો આવી જ વાતો છે જે પ્રેરણા આપે છે. અને બરાકે પણ એક સામાન્ય મનમાં શું વિચાર આવે છે તે આપ સૌને જણાવ્યા છે. હું બરાકનો ખૂબ આભારી છું કે તેમણે આટલો સમય ફાળવ્યો, અને મનની વાત સાંભળવા બદલ દેશવાસીઓનો પણ આભારી છું. હું જાણું છું કે ભારતમાં રેડિયો ઘેર ઘેર અને ગલીએ ગલીએ પહોંચ્યો છે, અને આ રેડિયો મનની વાત, સ્પેશિયલ મનની વાત, આ અવાજ હંમેશા હંમેશા ગુંજતી રહેશે. મને એક વિચાર આવે છે કે જે હું આપની સમક્ષ મૂકું છું. મારી અને બરાક વચ્ચે જે વાતચીત થઈ છે તેની એક ઈ બુક બનાવવામાં આવે. હું ઈચ્છું છું કે જે લોકો મનની વાત ઓર્ગેનાઇઝ કરે છે તેઓ ઈ બુક બનાવે, અને આપ સૌ શ્રોતાઓને પણ હું કહેવા માગું છું કે જે શ્રોતાઓએ મનની વાત સાંભળી છે તેઓ પણ તેમાં જરૂર ભાગ લે. તેમાંથી જે શ્રેષ્ઠ 100 વિચાર મળશે તેને મારા અને ઓબામાના પુસ્તક સાથે જોડી દઈશ અને ઈ બુક કાઢીશું. આપ લોકો પણ ટ્વિટર હોય, ફેસબુક હોય કે ઓનલાઈન પર લખવા માંગતા હો તો આપ #YesWeCan આ હેશટેગ સાથે અમને લખજો. એલિમિનેટ પોવર્ટી YesWeCan. ક્વોલિટી હેલ્થકેર ટુ ઓલ YesWeCan. યુથ એમ્પાવર્ડ વિથ એજ્યુકેશન YesWeCan. જોબ્સ ફોર ઓલ YesWeCan. એન્ડ ટુ ટેરરિઝમ YesWeCan. ગ્લોબલ પીસ એન્ડ પ્રોગ્રેસ YesWeCan. હું ઈચ્છું છું કે આ ટેગલાઇન સાથે આપ પણ આ મનની વાત સાંભળ્યા પછી આપના વિચાર, આપના અનુભવ, આપની ભાવના અમારા સુધી પહોંચાડશો. તેમાંથી જે શ્રેષ્ઠ 100 વિચાર હશે તેને અમે પસંદ કરીશું અને મેં તથા ઓબામાએ જે વાતો કરી છે તેના પુસ્તક સાથે જોડી દઈશું. અને હું માનું છું કે ખરેખર એ આપણા સૌના મનની વાત બની જશે. ફરી એક વખત બરાકનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અને 26 જાન્યુઆરીના આ પાવન પર્વ પર બરાકનું અહીંયા આવવું મારા માટે ગર્વની વાત છે, દેશને માટે ગર્વની વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ.